તારીખ 6/11/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 423
પત્રાંક 913 આ સ્થળે આ પત્ર માં સ્વરૂપ નો અનુભવ કરવાની વિધિ બતાવી છે, વિધિને દર્શાવી છે, સ્વરૂપમાં કેવી રીતે ઉપયોગ સ્થિર થાય, પરિણામમાં અચલ સ્વભાવના આશરે પરિણામમાં પણ ચંચળતાનો અભાવ થાય, અને સર્વગુણના પરિણામ સ્વરૂપને વિશે એકાગ્ર થાય, કઈ વિધિ થાય એ વાત અહીંયા દર્શાવી છે. ત્યાંથી શરૂ કરવાનું છે કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત કેવો છે આત્મા. સનાતન સ્ફુરિત છે. સનાતન એટલે ત્રણેય કાળે, કોઈ કાળ એવો બાકી નથી, કોઈ સમય એવો બાકી નથી કે જે ઉપયોગ લક્ષણે આત્મા સ્ફુરાયમાન ન થતો હોય, પ્રગટ ન થતો હોય. ઉપયોગ લક્ષણ દ્વારા આ આત્મા સદાય પોતાને સ્ફુરિત થાય છે કે હું આત્મા છું. લક્ષ હોય તો, લક્ષ ન હોય તો એને પોતાને ઉપયોગ શું, આત્મા શું, એ કઈ પત્તો લાગતો નથી. પોતાનું અવલોકન કરવાની દ્રષ્ટિ સાધ્ય કરીને વાત છે. ચૈતન્ય અણુવિધાયી પરિણામ ઉપયોગ છે. ચર્ચા ચાલી હતી આપણે 3 દિવસ પહેલા વાંચ્યું ત્યારે. ચૈતન્ય એટલે આત્માનું સ્વરૂપ, આત્માનો સ્વભાવ, એને અનુસરીને રચાતો, વિધાયી એટલે રચનાતો, જે પરિણામ છે એને ઉપયોગ કહેવામાં આવે છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ, આવી ઉપયોગની પરિભાષા છે. ઉપયોગ કોને કહેવો? કે જે ચૈતન્યને અનુસરીને જે વિધાયક થઈને પરિણમન થતું હોય એને ઉપયોગ કહેવો. ટૂંકું એમ છે. અનુભવ પ્રકાશમાં તો એવી સીધે વાત લીધી છે અનુભવ કરાવવા અર્થે કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક છે. ઠીક, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, બસ. એટલે જ્ઞાનથી જ્ઞાનમાં અસ્તિત્વ ગ્રહણ કરી લેવાની વાત છે. બહુ ટૂંકું કરી નાખ્યું છે. ટૂંકું એટલે શું કે આરાધનાનો વિષય તો સંક્ષેપમાં છે. આરાધનાનો જે વિષય છે એમાં તો લાંબા વિકલ્પ, લાંબા ચોડા વિકલ્પ થાય તો કઈ આરાધના થાય નહીં. શું લક્ષણ? આ ઉપયોગ લક્ષણ એ આ જ વાત છે. ઉપયોગ લક્ષણે સદાય સ્ફુરિત, એમ લીધું છે મૂળ શબ્દોમાં લઈએ તો. કે મારું જ્ઞાન એ જ હું છું. શું? મારું જ્ઞાન તેજ હું છું, પર વિકાર પર છે, પર અને વિકાર એ બંને પર છે, પર પદાર્થ પણ પર છે અને વિકાર પણ પર છે, જ્યાં જ્યાં જાણપણું છે. હવે અહીંયા પ્રસિદ્ધ લેવામાં આવે છે વિચાર નહીં, હવે પરિણમનને પકડાવે છે કે જો જ્યાં જ્યાં જાણપણું છે તારા પરિણમનમાં, ત્યાં ત્યાં હું, ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. આ સમ્યક્ત્વ આથી વધારે કાંઈ નથી. જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. કેટલું હું સંક્ષેપ કરી લીધો છે એકદમ. જાણનાર તે હું, મારા અસ્તિત્વમાં કોઈનું અસ્તિત્વ નથી. શું? મારા અસ્તિત્વમાં કોઈનું અસ્તિત્વ નથી, ક્યાંય અવકાશ નથી, કોઈનો પ્રવેશ થવાનો, સ્પર્શ થવાનો, આવવાનો કોઈ અવકાશ નથી. અને નિરાબાધ ચૈતન્ય હું છું. કેવો છું હું? કે નિરાબાધ ચૈતન્ય છું. મારા મારા ચૈતન્ય સ્વરૂપને કોઈ બાધા પહોંચે, કોઈ બાધા આવે એ શક્ય નથી. કેમ કે હું સદાય મારા ચૈતન્ય સ્વરૂપથી અચલિતપણે રહેનારું મારું સ્વરૂપ છે. મારા ચૈતન્ય સ્વરૂપથી ચલિત, ચલાયમાન થઈ જાય, ચલિત થઈ જવાય એવું મારું સ્વરૂપ નથી. એવો દ્રઢ ભાવ પરિણામમાં આવે છે. એવો શ્રદ્ધા જ્ઞાનમાં દ્રઢ ભાવ થાય ત્યારે પરિણામમાં તે સમ્યક રૂપે, સમ્યકપણું એને કહેવામાં આવ્યું છે. ત્યાં સમ્યકપણું છે. ના, જણાનાર પણ હું, જાણનાર હું છું. અને મારે તો કોઈને જાણવાનું પ્રયોજન નથી, કોઈને જાણવું એવું મારું પ્રયોજન નથી. પરને સ્વપણે જાણી લીધું છે ભૂલથી, અનાદિથી, તેથી એ પરને પર તરીકે જાણવું એટલું પ્રયોજન છે. જાણવાનું મારે કાંઈ પ્રયોજન નથી, પણ એક અનાદિથી પરિસ્થિતિ શું ઉલટી ભજી છે કે પરને સ્વ તરીકે જાણી લીધું છે તો ત્યાં પરને પર તરીકે જાણવું બાકી રહે છે, એટલું મારે કરવું જરૂરી છે. પરને સ્વ તરીકે જાણવું અને સ્વને સ્વ તરીકે જાણવું એમ તો બનવાનું નથી. એટલે ઉલટી પરિસ્થિતિ અનાદિની છે, એને મટાડતા સુલટી પરિસ્થિતિ છે, અથવા સુલટી પરિસ્થિતિ ઊભી કરતા ઉલટી પરિસ્થિતિનો અભાવ થાય છે. કથનમાં ગમે તે બાજુથી લ્યો, પણ છે બંને એક સાથે, મારા પ્રતિ નથી, એક જ સમયમાં એક સાથે છે. ચૈતન્યને અનુસરીને થતો ઉપયોગ નથી, માટે એને અનુપયોગ કહેવામાં આવે છે. પરપદાર્થને અનુસરીને થતો ઉપયોગ તે ચૈતન્યનું વિધાય ન રહ્યો, તે ચૈતન્યનું વિધાય ન રહ્યો, માટે એને ઉપયોગ કહીએ નહીં. એને ઇન્દ્રિય જ્ઞાન કયો, અનુપયોગ કયો, એને જડ કયો, એને જ્ઞાનનો વિકાર વિભાવ કયો, અને વિકાર છે જેમ પર પર છે એમ વિકાર પણ પર જ છે, એ જ્ઞાનનો વિકાર છે. માધ્યમ ન જણાય અને જ્ઞ જણાય, સાધન તો એ છે, સાધન પોતે છે, અને પરપદાર્થનો તો પ્રતિભાસ આવે છે, પ્રતિબિંબ આવે છે, એથી વધારે કાંઈ પરપદાર્થ સાથે કાંઈ સંબંધ કે લેવા દેવા છે નહીં. પર તો પર જ રહીએ છે. પર પર તરીકે રહેવું જોઈએ, ઈશ્વર તરીકે રહેવાની જે ભૂલ થઈ છે એ ભૂલનો નિષેધ કરે છે, એ ભૂલ મટાડવાની છે. બહુ એટલું બધું ટૂંકું કરીને ઓછામાં ઓછા ઉઘાડવાળાને પણ ઘડ બેસી જાય એવી વાત કરી છે કે જો જ્યાં જ્યાં જાણપણું છે, તારામાં જાણપણું છે, જ્યાં જ્યાં જાણપણું છે, હવે પકડ તારા તારા તારી ભૂમિને પકડ. શું કે કઈ ભૂમિકામાં છું? કે જાણપણાની ભૂમિકામાં હું છું. તો કે જ્યાં જ્યાં જાણપણું છે ત્યાં હું છું, એ જાણપણામાં હું છું. બસ આટલું દ્રઢ કરતો સમ્યક છે. કેટલું બધું સંક્ષેપમાં લીધું છે. આરાધનનો વિષય તો આટલો જ છે. કેમ કે આ તો વિકલ્પ વધારવાનો માર્ગ નથી, વિકલ્પને શાંત કરવાનો માર્ગ છે. તો જ્યાં જ્યાં જાણપણું છે ત્યાં હું છું એમ કહેવામાં ભલે વિકલ્પ જાય, પણ એમ પરિણમવામાં વિકલ્પની જરૂર પડતી નથી. ત્યાં તો સીધું જાણપણામાં હું પણ હું અભેદ થઈ જાય છે. જાણપણો પોતે છે અને એમાં હું પણ આનો ભાવ અભેદ થઈ જાય છે. ત્યાં કોઈ વચ્ચે વિકલ્પની ઉત્પત્તિ થતી નથી. એ સમ્યક તો છે. બહુ સંક્ષેપમાં પ્રયોગાત્મક પદ્ધતિ છે આ. એમને લખવાની જે પદ્ધતિ છે પ્રયોગાત્મક પદ્ધતિ છે. એ પણ એમને લીધું છે. જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારમાં સ્વરૂપ શક્તિને દેખવી, જેમ અગ્નિના તિખારામાં અગ્નિના એક કણિયામાં આખું ઘર બાળે, આખી દુનિયા બાળે એટલી શક્તિ દેખાઈ જાય છે, એમ એક કણ છે, જ્ઞાનનો એક કણ છે, એક સમયમાં ઉપયોગ છે, એમાં સ્વરૂપની શક્તિને જોવી. એ સ્વરૂપની શક્તિને જોવી એનું નામ આત્માના દર્શન છે. શક્તિરૂપ આત્મા છે. આત્મા શક્તિનો પિંડ હોવાથી શક્તિરૂપ તે આત્મા છે. એટલે એમ કહ્યું કે ઉપયોગમાં સનાતન સ્ફુરિત છે, પ્રગટ છે આત્મા. શક્તિ એમાં પ્રગટ હોવાથી, ઉપયોગમાં શક્તિ પ્રગટ હોવાથી આત્મા એમાં પ્રગટ છે. ક્યારે પ્રગટ છે? કે ત્રણે કાળે પ્રગટ છે. જાઓ, સનાતન કોઈ કાળે નથી એમ નહી, ત્રણે કાળે સ્ફુરિત એવા આત્માને શું કહે છે? હવે ભિન્ન પાડવો છે ને કે દેહ થી તેજસ અને કારમણ શરીર થી. શું? એટલે ત્રણેય પ્રકારના પૂતગુણો, એટલે સર્વ પૂતગુણોથી દ્રવ્ય કર્મ અને નો કર્મ બંને આવી ગયા. શું? એવા શરીરથી ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને. શું? ભિન્ન ભિન્ન વિચારવાની એટલું ન લીધું. શું? ભિન્ન અવલોકવો. ભિન્ન છે એને ભિન્ન જોવો. છે તો ભિન્ન જ, પણ અભિન્ન અવલોકે છે એના બદલે ભિન્ન અવલોકે એમ કહે છે. શું? ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને. એટલે અહીં સુધી નથી આવ્યો, વિચાર સુધી આવ્યો છે. દેહથી આત્મા ભિન્ન છે એવો વિચાર કરે છે, પણ દેહથી આત્મા જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વરૂપી ભિન્ન છે એમ અંતર અવલોકન કરતો નથી. તો એ દ્રષ્ટિકોણ સાધ્ય કરવો જોઈએ. દ્રષ્ટિકોણ સાધ્ય કરવો એમ કેમ કહ્યું? કે એવું અવલોકન કોઈ એક ચોક્કસ ઉદ્દેશથી કરવામાં આવે છે. શું? ભિન્ન પણ ભિન્ન છે એને ભિન્ન જોવાનો ઉદ્દેશ રાખીને જોવો, ભિન્ન જોવો છે તો ભિન્ન જણાય છે. કેમ કે અનાદિથી અભિન્નતા એટલી બધી ગાઢ થઈ ગઈ છે કે જ્યાં સુધી એવો દ્રષ્ટિકોણ સાધ્ય ન કરે ત્યાં સુધી ભિન્ન હોવા છતાં પણ ભિન્ન જણાતો નથી. છે ભિન્ન છતાં ભિન્ન જણાતો નથી. પુસ્તક જાણે છે ત્યારે જાણનાર તે હું એમ બરાબર રહે છે કે નથી રહેતું? તો બે પરિસ્થિતિ છે. કાં તો જાણનાર તે હું એમ હું પણ આવે, અને એમ હું પણ ન આવે તો જણાનાર તે હું એમ હું પણ આવ્યા વિના રહે નહીં. શું? બે જગ્યાએ હું પણ થાય. કેમ કે ત્રીજું કોઈ સ્થાન નથી. સ્વ અને પર એવા બે વિભાગ છે, એમાં ત્રીજો કોઈ વિભાગ નથી. શું? કા સ્વમાં હું પણ થાય, જો સ્વમાં હું પણ ન થાય તો અનાદિથી પરમાં હું પણ ચાલુ છે, એ થઈ રહ્યું છે. એવું એટલું સહજ થઈ ગયું છે કે એની સહજતા આડે એ કેમ આમ થઈ રહ્યું છે એનું વિશ્લેષણ જુદું પડતું નથી. કેવી રીતે આમ થઈ રહ્યું છે ઉલટું એ સમજવામાં નથી આવતું, એટલું બધું સહજ આકારે થઈ ગયું છે. શું વિભાવ પણ સહજ સ્વભાવે જાણે થઈ ગયો છે. શું દરેક વિભાવમાં જીવને આકુલતા ને દુઃખ થાય છે? શું લાગે છે દુઃખ? પુસ્તક ને પુસ્તક જાણ્યું એમાં શું દુઃખ લાગે? હે, એમ લાગે ને, એમાં શું દુઃખ લાગે? પણ પોતાની શાંતિ જેને જોઈ નથી એને ઉપયોગ દેવાદી પ્રત્યે પણ જાય તો ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે. કોને? જેને પોતાની શાંતિ જોઈ છે એને. ગુરુદેવ એમાંથી કહ્યું કે જેને આત્મશાંતિનો અનુભવ છે એને અશાંતિનો એક કણ પણ અશાંત જ લાગે છે. શું? અને જેને શાંતિ જોઈ નથી એ અશાંતિથી એવો ટેવાઈ ગયો છે. શું? કે એને ત્યાં બધું સામાન્ય લાગે છે, સામાન્ય પરિસ્થિતિ લાગે છે. જેમ કોઈ ગંદકીમાં રહેવા ટેવાઈ ગયેલો છે, ગટર જ્યાં ખાલી થતી હોય ત્યાં રહે છે, એને સામાન્ય લાગે છે, એને કઈ દુર્ગંધ આવતી જ નથી. બીજો માણસ ત્યાં એક મિનિટ ઉભો ન રહી શકે, ત્યાં એ 24 કલાક રહીએ તો એને કઈ નથી. બીજો પાણીનો જીવ પાણીમાં મુંજાય ન મુંજાય, અગ્નિનો જીવ અગ્નિમાં બળે નહીં, પાણીનો જીવ પાણીમાં મુંજાય નહીં, વાયરાના જીવને વાયરા વાયુની ઝાપટ લાગે નહીં. શું? કેમ કે એને સહજ થઈ જાય છે. એમ જે વિશેષ આકુલતા કરતા હોય એને આકુલતા વગર ન ફાવે. મારે પડોશી હતા, એ આખી જિંદગી મુંબઈમાં રહેલા, દેશમાં મકાન બનાવ્યું, 15 દી આવે તો કે ભાઈ સાહેબ મારો અહીંયા ટાઈમ જતો નથી, કે કોઈ છે જ નહીં, બધું હાવ ઠંડુ શાંત શાંત, કાંઈ કાંઈ હલચલ કાંઈ અવાજ નહીં, કાંઈ નહીં, આમાં તો અમે થાકી જઈએ એવું છે. કે 15 દી તો માંડ કાઢે, થાકી જાય પાછા, અંતે વેચી નાખ્યું મકાન. કેમ કે ત્યાં ગમતું નથી. દેશમાં આવીએ છીએ તો જે ધમાલ માર્યા છે એને એ ધમાલિયું જીવન ફાવે છે, પછી એને આકુલતા જ ગમે છે. એમ જીવ ટેવાઈ જાય છે દરેક પરિસ્થિતિમાં, જીવ એવો ટેવાઈ જાય છે, એવો ટેવાઈ જાય છે કે એને એ સિવાયની બીજી પરિસ્થિતિ પછી ફાવતી નથી. એટલે એને પર્યાય બુદ્ધિ કીધો છે. જે અવસ્થામાં જે પર્યાયમાં એ રહે છે ત્યાં એવી બુદ્ધિ કરે છે કે મને આવું જ હો, બીજી રીતે મને હો નહીં. મનુષ્ય મટીને છાણનો વિષ્ઠાનો કીડો થાય, ત્યાંથી એને કોઈ કે હાલ તને સ્વર્ગમાં લઈ જાવ તો કે ના, અહીંથી ન નીકળાય, હવે અહીંથી મારે છૂટવું નથી. જેવું અહીંયા એવું જ છે, અત્યારે મનુષ્યપણું છોડાવીને કોઈ એમ કે હાલો સ્વર્ગમાં લઈ જઈએ તો કે ના, આ મારું કુટુંબ પરિવાર છોડીને, આ બધું છોડીને, કુટુંબ પરિવાર એટલે શું, આ બધું છોડીને મને ક્યાંય આવવું ગમે નહીં. તમે કહો બધાને હારે લઈને આવું તો હું તૈયાર છું, બાકી આ બધું છોડીને કયો તો મારે આ બધું જોઈએ છે. આ પરિસ્થિતિ છે પર્યાય બુદ્ધિમાં. અને એ જ જીવને પરિભ્રમણનો કારણ છે, એ જ એને 84 લાખ જન્મ મરણનું કારણ છે. ઉપાધિમાં ઉપાધિ લઈને જાય છે. એટલે એવું સહજ થઈ ગયું છે, બીજું કઈ નથી. એટલે એમાં શું છે, બહુ ઓછા જીવોને એ પરિસ્થિતિમાંથી છૂટવાનું ભાવ થાય છે. જેટલાને થાય છે એ બધાને અંતરથી થતો નથી, મોટા ભાગનાને ઉપર ઉપરથી થાય છે. એટલે આની સંખ્યા, સાધક જીવોની સંખ્યા બહુ અલ્પ છે, એનું કારણ આ છે. એમ તો જે ધર્મના ક્ષેત્રમાં આવી એમ કહે છે કે અમે તો છૂટવા માટે જ આવીએ છીએ, પણ ખરેખર અંતરથી વાત બધાને હોતી નથી. એટલા માટે એની દુર્લભતા છે, એની સંખ્યા ઓછી છે. પણ એ તો સંખ્યાનો વિચાર તો કોણ કરે, જે પોતાનો વિચાર ન કરે તે શું? પોતાનો વિચાર કરે એને બીજી સંખ્યા અરે શું લેવા દેવા છે? મારે મને મારે આ દુઃખમાંથી સંસારમાંથી છૂટવું છે. સંસાર ભય મને પસંદ નથી, સંસારના દુઃખો મને પસંદ નથી. પોતાને છૂટવું હોય એ બીજાની સામે જોતો નથી, કોણ કરે છે ને કેટલા કરે છે ને આ કેટલું અઘરું છે ને કાંઈ નહીં. શક્ય છે, થઈ શકે એવું છે મારાથી, તો હું શા માટે ન કરી છૂટું? મને શું વાંધો, મારે છૂટવું હોય તો. હા, લાગતું નથી તો પછી લહેર કરે, એનો ક્યાં સવાલ છે? જેને દુઃખ લાગતું નથી એની દોડ તો મટવાની નથી, સંસાર તરફની એની દોડ છે એ મટવાની નથી. થાક હોય એની વાત છે, થાક લાગે તો આરામ લેવા વિરામ લેવા હેઠો બેહે, થાક ન લાગે તો દોડવાનો છે, ઉત્સાહ છે એને, તો સંસારના રાગદ્વેષ કરવાનો એને ઉત્સાહ છે, જન્મ મરણ કરવાનો ઉત્સાહ છે, પરિભ્રમણનો ઉત્સાહ છે, એને તો કોઈ ઉપાય નથી. એ તો વિચારવાનો છે, જીવને પૂછવાનું છે. જીવ પોતે પોતાને પૂછે, ભાઈ તને થાક લાગ્યો છે, તારે છૂટવું છે, છૂટવું છે એમને ખરેખર છૂટવું છે, આટલું થોડુંક પૂછી લેવું. પછી અંતરથી છૂટવાનો અવાજ આવે એને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળમાં કોઈ એને બાંધી શકતો નથી. જેને છૂટવું છે એને કોઈ બાંધનાર નથી, જેને બંધાવવું છે એને તીર્થંકર પણ છોડાવનાર નથી. આ સીધી વાત છે. ના, છૂટવું હતું એમને. એ કલકત્તા આવ્યા એટલે કોઈ સંસાર વધારવા આવ્યા નહોતા, ન છૂટકે આવવું પડ્યું. પોતાનું વતન છોડીને, કુટુંબ છોડીને ન છૂટકે આવવું પડ્યું. કોઈ લખપતિ, કરોડપતિ, અબજપતિ બનવા માટે આવ્યા નહોતા. હું તો થોડાક છોકરાઓ થોડાક મારે એમ કામ કરતા થયા એટલે આ તો એમને તો એક તો અરુચિ હતી, ઓટોમેટિક એમની હાજરી ઘટી ગઈ. આથી ઓછી કરી નાખી પોતે એ દિવસોમાં, પોતે હાજરી ઓછી કરી નાખી છે છેલ્લા દિવસે. સાવધાની નથી એનો અર્થ શું છે? જ્ઞાની ને સંયોગની સાવધાની નથી. અને નહીતર નિવૃત્ત નિવૃત્ત થયો હોય તો પણ છોકરાનું ધ્યાન રાખ્યા કરે, બરાબર છે ને? ક્યાંય તને તને તકલીફ નથી ને? ક્યાંય ક્યાંય તું ફસાતો નથી ને? ક્યાંય તને વાંધો આવે એવું નથી ને? તારું જરા હજી મારે ધ્યાન રાખવું પડે એવું છે. તું ભલે એમ માન કે હું ગમે તમે બહુ કામ કરી શકું છું, પણ હજી તારું ધ્યાન રાખવું પડે એમ છે. કે મારે એની સાવધાની રાખવી અંદરથી જાય નહીં, બસ એ ત્યાં સુધી એ પોતે પ્રવૃત્તિમાં છે. ખરેખર એને નિવૃત્તિ લીધી નથી, પણ પોતે પ્રવૃત્તિમાં છે. ત્યારે ઓલો આ શું કહે, એ મોટી નાની મોટી વાત હશે તો પૂછી લેશે, એને જરૂર લાગશે તો પૂછી લેશે, નહીતર જેમ થવું હોય એમ થાય, હું મારા કામે બરાબર લાગેલો છું. એટલે ઉપેક્ષા આવે છે, સાવધાની છૂટીને ઉપેક્ષા આવે છે. કેમ કે પારકું થઈ ગયું છે, દુનિયાને બીજાની કોઈ ચિંતા કરે છે, પોતાના સંયોગોની ચિંતા કરે છે, બીજાની કરે છે,
બસ
એ જે પોતાપણું કર્યું છે એ જ મિથ્યાત્વ છે, એ જ બંધન છે ને, એને છૂટવા દેતું નથી. સીધી વાત એ છે. પારકું કેમ લાગતું નથી એનો અભ્યાસ કરવો જોઈએ કે પારકું છે ને મને પારકું કેમ લાગતું નથી, મારું નથી મારું કેમ લાગે છે, આ અભ્યાસ કરવાનો છે અંદરમાં. આત્મામાંથી કાઢી છે તો વાક્યથી શું અંદરમાંથી કાઢી છે તો અનુભવમાંથી કાઢી છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એટલે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું એમ છે, એને ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત છે. શું એવા આત્માને સંયોગમાં રહેલા દેહાદિથી શરીરથી ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને ભિન્ન અવલોકવો છે, ભિન્ન છે એનું ભિન્નપણે અવલોકન કરવું છે. કેમ કે વિચાર તો અનુપસ્થિત પદાર્થનો કરવાનો હોય, ઉપસ્થિત પદાર્થનો વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. આત્મા પણ વિદ્યમાન છે સ્વપણે, શરીરાદિ પણ વિદ્યમાન છે પરપણે, તો બસ જોવાનું છે સ્વને સ્વપણે પરને પરપણે અવલોકવાનું છે, પછી એનો વિચાર શું કરવાનો હોય. એક તો એ દ્રષ્ટિ સાધ્ય કરવાની છે અને એ દ્રષ્ટિ સાધ્ય કરીને એની પ્રેક્ટિસ ચાલવી જોઈએ. એ ઉપરાંત નિશ્ચય કરવાની વાત કરે છે કે તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા, આત્મા એટલે શું કે જેનો ચૈતન્યાત્મક સ્વભાવ છે તે આત્મા છે, એ સિવાય આત્મા નથી. એકનું ચૈતન્ય 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 ધારાવાહી ચૈતન્યાત્મક પણ છે તે આત્મા છે. નિરંતર વેદક સ્વભાવ વાળો છે. કેવો છે? વેદવું એનો નિરંતર સ્વભાવ છે. એ નિરંતર વેદક સ્વભાવ વાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી, એટલે કે પરવેદન માંથી ન છૂટે ત્યાં સુધી, સાતા અસાતા રૂપ અનુભવ પરવેદન ને વેદ્યા વિના રહેવાનો નથી. શું કરવા એ વાત કે છે કે આ જે શરીરની પીડા છે એ પીડામાંથી જીવ કેમ છૂટતો નથી, એને ભોગવવી જ પડે શરીરની પીડા, એવું શા માટે કે જ્યાં સુધી અબંધ પરિણામે ન પરિણમે ત્યાં સુધી. એટલે જ્ઞાન જ્ઞાનને વેદે તે અબંધ પરિણામ છે, જ્ઞાન જ્ઞાનને ન વેદે તો જ્ઞાન સાતા અસાતાને વેદ્યા વિના હરિયેની, ભલે હવે અધ્યાસે કરીને ને ભ્રાંતિએ કરીને પણ એ દુઃખ એને અનુભવ કર્યા વિના છૂટકો નથી. એ દુઃખમાંથી એને છૂટવું હોય એટલે પીડાના કાળમાં પણ એને પીડા ભોગવો હોય તો એને જ્ઞાનની નિર્વિકલ્પ જ્ઞાન વેદનામાં રહેવું જોઈએ. જ્ઞાન વેદના નિર્વિકલ્પ છે, જોકે પરવેદના નિર્વિકલ્પ છે, વેદના માત્ર નિર્વિકલ્પ છે. શું પણ નિર્વિકલ્પ જ્ઞાન વેદના કહેતા એ વખતે નિરાકુળ અનુભવન છે. અને સાતા અસાતાની નિર્વિકલ્પ વેદનામાં આકુળતાનું અનુભવન છે. આમ બે વચ્ચે શાંતિ અશાંતિનો ઉલટો સૂટો ફેર છે. એટલે જ્યાં સુધી પોતે પોતાના સ્વયંના વેદનમાં ન આવે એમ કહેવું છે. અબંધ દશાને પ્રાપ્ત ન કરે એટલે શું કે સ્વયંના વેદનમાં ન આવે ત્યાં સુધી એને સાતા અસાતા વેદવી જ પડે એવી પરિસ્થિતિ હોવાથી આ પ્રકારનો નિશ્ચય કરીને એટલે કે પોતાને પોતામાં વેદન કરવા યોગ્ય છે એવો નિર્ણય કરીને, જો નિર્ણયના કાળમાં અનુભવાંશ લીધો છે ને, અહીંયા વેદનથી નિર્ણય કરાવે છે, વિચારથી નિર્ણય નથી કરાવતા પણ વેદનથી નિશ્ચય કરાવ્યો છે. શું કોઈ પણ વેદન નિર્વિકલ્પ હોય, વેદન સ્વવિકલ્પ ન હોય. શું પછી એને તમને ડોક્ટર પૂછે ભાઈ તમને દુખાવો થાય છે, વેદના એટલે દુખાવો થાય છે, તો કે કેવો થાય છે, તો કે કેવી રીતે તમને સમજાવવું એમ કે પછી પૂછે. આજે ખાસ કરીને હોમિયોપેથી વાળા છે એ વધારે પૂછે કે તમને નીચી કરડે છે એવી વેદના થાય છે, શું કે કોઈ તમને મારે છે એવી વેદના થાય છે, શું કે તમને તમારું માથું ફાટતું હોય એવી વેદના થાય છે, શું એના એ લોકોએ જેટલા બુદ્ધિગમ્ય એના ભેદ પાડી શકાય એવા ભેદ પાડી પાડીને એ લોકો પૂછે છે, શું કે તમને વેદના કયા પ્રકારની થાય છે. પછી એનું અવલોકન કરીને પૂછે, કારણ કે આમ તો સીધો વિકલ્પવાળી તો વેદના છે ને, એટલે અવલોકન કરે પોતાની વેદનાનું, મને કઈ ટાઈપની વેદના થાય છે. ભાઈ મને તો અંદર તણખા જરતા હોય એવું લાગે છે. શું કહે? વેદના થાય છે ત્યારે અંદર કઈક તણખા જરતા હોય એવું લાગે છે. હવે તણખા જર્યામાં કઈ વિકલ્પ છે? એને કહેવા માટે વિકલ્પ કરવો પડે, પણ વેદના તો નિર્વિકલ્પ જ હોય. સાતા અસાતાની વેદના પણ જો આ સાતા માણસ એ સાતા છે તો એમાં વિકલ્પ શું છે? નિર્વિકલ્પ વેદના છે. વેદનાનો સ્વભાવ જ નિર્વિકલ્પ છે. એમ અહીંયા જે જ્ઞાનમાં જ્ઞાનની વેદના છે એ પણ નિર્વિકલ્પ વેદના છે, પણ એમાં શાંતિ છે. એમાં શાંતિ છે, શાંતિ છે એટલું જ નહીં, ઊંડો ઉતરે તો શાંતિનો સમુદ્ર છે એવી શાંતિ છે. એ શાંતિનો અનુભવ ન કરે, નિરાકુળ શાંત જ્ઞાન વેદનનો અનુભવ ન કરે તો સાતા સાતાની આકુળતાને વેજ્યા વિના રહે નહીં. કેમ કે વેદવાનો એનો સ્વભાવ છે, કાં તો આ વેદન કાં તો આ વેદ, પરને વેદી શકતો નથી એટલે આકુળતા થાય છે. આકુળતા થવાનું કારણ એ છે કે વેદી શકાતું નથી અને વેદાતું હોવાનો એને અભ્યાસ છે. એ ભ્રમને લઈને કરવું, કારણ કે શરીરની સાતા સાતાનું તો વેદન થાય જ છે, તો એ પોતાના અવલોકનથી સમજવાનો વિષય છે. સાતા સાતામાં ખરેખર તો જ્ઞાનમાં તો જ્ઞાન સિવાય બીજું વેદન થઈ શકતું જ નથી, પણ પોતે ભ્રાંતિથી ભૂલે છે એ વાતને, અથવા એનાથી અજાણ છે ભ્રાંતિને લઈને, ત્યારે એ અભેદતા સાધે છે. અસાતાના વેદન સાથે અભેદતા ન થઈ શકતી હોવા છતાં ભાવમાં અભેદતા સાધે છે એટલે આકુળતાની ઉત્પત્તિ થાય છે, એમ થાય છે. એટલે વેદના છે એ વેદીને જ્ઞાન કરવા, વિચારીને જ્ઞાન કરવાનો વિષય નથી. શું નિર્વિકલ્પ વેદના હોવાથી વિકલ્પથી એને નિર્ણય કરવાનો વિષય નથી. કેમ કે એ તો વેદનાનો અનુભવ જ વેદનાને સમજાવે. શું માણસ નથી કહેતા બહુ વેદના હોય ત્યારે કે મારો જીવ ઊંડો ઊંડો ઉતરી જાય છે. ઊંડો એટલે હું ક્યાં કંઈક ખૂબ પાણીનું ઊંડાણ છે, કંઈ નીચેનું ઊંડાણ છે, ઉપયોગ ઘેરાઈ જાય, બે શુદ્ધ થાય પહેલાં ઉપયોગ ઘેરાવા માંડે, અને જો સાત હોય તો શું કે મારો ઉપયોગ અંદરમાં ઊંડો 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 ઉતરે ઉતરવા માંડ્યો છે. હવે પછી એમાંથી મૃત્યુનો ભય લાગે છે કે કાં તો બેભાન થઈ જાય ને કાં તો છૂટી જાય. શું એને કહેવા માટે શબ્દો છે, બાકી એ તો એનો અનુભવ જ જાણે છે. કેમ કે એ વેદન તો અનુભવનો વિષય છે, વિકલ્પનો વિચારનો કે કથનનો વિષય નથી. સંકેત માત્ર પણ એ કહેવાય, બાકી તો એ અનુભવનો વિષય, અનુભવથી જ સમજાય, અનુભવના અવલોકન વિના એ સમજાય નહીં. એટલે અવલોકનની પ્રેક્ટિસ છે એ અનુભવને સમજવાની પ્રેક્ટિસ છે, પછી ઉલટો કે સુલટો, પછી પેલા ઉલટો સમજે પછી સુલટો સમજે. કેમ કે ઉલટો સ્થૂળ છે ને સુલટો સૂક્ષ્મ છે. ઉલટો છે એ પરિચિત છે અને સુલટો હજી અપરિચિત છે. એટલે અવલોકન કરે તો એ અનુભવને સમજવા માટેનો એક એનો પ્રયોગ ચાલે છે. એટલા માટે અવલોકનની પ્રેક્ટિસ કરવી જોઈએ, તો અનુભવમાં શું શું આવે છે એ સમજાય, અને અનુભવના વિષયમાં ઊંડો ઉતરી શકે, સમજી શકે. નહીતર વિચારે છે ઘણું, પણ જે અનુભવ ને નિવેદન ની વાત આવે ત્યાં એમ થાય કે આ કઈ આવડી શું વાત ચાલે છે, કેવી રીતે ચાલે છે, એટલે એ અવલોકન માંગે છે. અનુભવ ને સમજવા માટે અવલોકન ની આવશ્યકતા છે. વેદન વાણી માં આવે એવો વિષય નથી એટલે એને અવક્તવ્ય કહે છે. છતાં વેદન એટલો શબ્દ કહેવાય છે, એના કોક કોક શબ્દો ઉપમાથી પણ એને પ્રયોગ ઉપમાથી પણ એને દર્શાવાય છે કે ભાઈ કેવી વેદના છે કે મીઠી કરી લે એવી વેદના છે. તો એ બહુ સંકેત માત્ર વક્તવ્ય છે એટલે નહિવત વક્તવ્ય હોવાથી એને અવક્તવ્ય કહેવામાં આવે છે. જેમ કે આનંદ છે, આત્માનો આનંદ કેવો હોય કે વચનાતીત છે, પણ આનંદ શબ્દ તો તમે વચનમાં કહ્યું તો એટલું જ વચનમાં આવે છે, એટલું માત્ર સંકેત માત્ર વચનમાં આવે છે. એમાં આકુલતા કે નહીં, આકુલતાનો અભાવ હોય છે, પણ એ બે ચાર વાત છે એ સંકેત માત્ર છે. એની પાસે અનુભવનાર એમ કહે છે કે અનુભવમાં એટલું બધું આવે છે કે અમારે એમ કહેવું પડે છે કે અવક્તવ્ય છે, એટલું બધું બાકી રહી જાય છે વેદનનો વિષય, અનુભવનો વિષય. એ તો ગુરુદેવ બહુ દ્રષ્ટાંત આપતા હતા, ખાસ કરીને સ્વાદ નો વિષય કહેતા હતા કે સ્વાદ નો વિષય કહી શકાય એવો નથી. શું કે ઘી કેવું છે સ્વાદમાં, તો કે મોળું છે, બહુ સારું હોય તો મીઠું છે એમ કે, શું નીકળ્યું છે પણ ક્વોલિટી સારી છે એટલે મીઠાશ મીઠું કહેવામાં આવે. મોળું છે એટલે કેવું છે, કે બદામ કાજુ ખાઈએ એવા મોળું છે કે નહીં, કાકડી ખાઈએ એવું મોળું છે, મોળું મરચું ખાઈએ એવું મોળું છે, એ બધાની મોળા જુદી જુદી છે. ગુરુદેવ તો દ્રષ્ટાંત આપતા કે મરચું તીખું હોય અને મરી તીખા હોય, બે વચ્ચેનો તફાવત સમજાવો લ્યો. શું કે મરચું તીખું લાગે અને મરી પણ તીખા લાગે, હવે બે વચ્ચેની તીખાશમાં તફાવત શું છે એ સમજાવો જોઈએ શબ્દમાં. કેવી રીતે સમજાવશો એને, એ સમજાવવાનો કથનનો વિષય નથી, એ ખાઈને એનો તફાવત તમે નક્કી કરો. કેમ કે અનુભવ જ્ઞાનનો વિષય છે, વેદન જ્ઞાનનો વિષય છે એ શબ્દ જ્ઞાનનો વિષય થતો નથી. દ્રષ્ટાંત આપતા ગુરુજી બધું એમ. આત્માનો જે વેદક સ્વભાવ છે એ કાં તો પોતાના સ્વરૂપમાં તન્મય થઈને અબંધ દશા પ્રાપ્ત કરે સ્વરૂપને વેદીને, અને એમ ન થાય તો એ સાતા અસાતાની આકુલતાને વિદ્યા વિના રહે નહીં. એવો નિર્ણય કરીને એમ નિશ્ચય કરીને વેદનાથી છૂટવું હોય તો શું, જે શુભાશુ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા અસાતાને નો સંબંધ કરે છે. જોયું હવે સાતા સાતા ને વેદે છે એમ ન કહ્યું, એ શુભાશુ પરિણામ ને સાતા હોય ત્યારે કસાય ની મંદતા તે શુભ છે, અસાતા હોય ત્યારે કસાય તીવ્ર થાય તે અશુભ પરિણામ છે. એ પરિણામ થી સાતા અસાતા જે શરીરની પર્યાય છે એનો સંબંધ કરે છે, એને અવલંબે છે, અવલંબવા માટેનો પ્રયત્ન કરે છે. તે ધારા પ્રત્યે ઉદાસીન થઈને એને એકદમ ગૌણ કરવાની જરૂર છે. શુભાશુભ ભાવ છે એ સાતા અસાતાની વેદનાને ઉપજાવનારો છે, એને એકદમ ગૌણ કરીને એનાથી ઉપેક્ષિત થઈને એટલા માટે લીધું છે કે જીવને નહીતર એની અપેક્ષા છે. શું નહીતર એની અપેક્ષા છે, કા અપેક્ષા હોય કા ઉપેક્ષા હોય ત્રીજી. સાતા અસાતા એવી જે શરીરની અવસ્થા, એ શરીરની પર્યાયની ક્યાં જીવને અપેક્ષા છે અને ક્યાં જીવને ઉપેક્ષા છે. જો ઉપેક્ષા નથી તો અપેક્ષામાં અનાદિનો ઉભો છે, એમાં કઈ ફેર નથી. કોઈ એમ કે ના ના અમને કઈ શરીરની અપેક્ષા નથી, તો કે ઉપેક્ષા છે તપાસી લે, જો ઉપેક્ષા ન હોય તો અપેક્ષામાં જ છો. જ્યાં જ્યાં આ જીવને અપેક્ષા છે, જેની જેની અપેક્ષા છે તે તરફનું વલણ, તે તરફની દિશાથી આ જીવ બીજી દિશામાં પરિણમન કરી શકે નહીં. જો શરીર આદિ બાહ્ય સાતા અસાતાની અપેક્ષા છે કે મને સાતા હો ને અસાતા ન હો, તો શરીર પ્રત્યેનું જે પરિણમનની બાહ્ય દિશા છે એ બાહ્ય દિશામાંથી અંતર્મુખ થઈ શકાય નહીં. કેમ કે અપેક્ષા વૃત્તિ એને આકર્ષણ કરે છે, ખેંચે છે, પરિણામને બાહ્ય તરફ ખેંચે છે. એ ખેંચાણમાંથી બહાર આવતો નથી. એ ખેંચાણની ડિગ્રી વધી જાય ત્યારે માણસ એમ કે છે કે હવે ટેન્શન લાગે છે. શું લાગે છે? ટેન્શન લાગે છે. કોઈ માણસને તબિયત બગડે ત્યારે માનસિક નબળાઈ ઉત્પન્ન થાય છે કે નહીં? પહોંચીને તો કંઈક થઈ જાય, આ એટેક બેટેક આવે છે કે નહીં? ત્યારે માનસિક નબળાઈ પણ ઉત્પન્ન થાય છે. શું? તો એને એટલી શરીરની અસાતા નથી, પણ સાથે સાથે એને ટેન્શન પણ છે, ખેંચાણ છે. અને શરીર તરફનું એટલું બધું જોરદાર ખેંચાણ છે કે શરીર તે હું, હવે મારું શું થશે, હવે મને શું થશે, હવે મારું શું થશે, એટલા બધા ખેંચાણ મારીએ છે કે એની રોગની, એટલા શારીરિક રોગની દવા નથી કરવી પડતી, માનસિક રોગની પણ ટ્રીટમેન્ટ કરવી પડે છે. આ દિશા ઉભી થાય છે. એનાથી બચવું હોય તો એનાથી ભિન્નપણું અવલોકન કરવું. શું? એનાથી બચવું હોય તો ભિન્નપણાનું અવલોકન કરવું. ભિન્ન છે એને પારકાને પારકું જાણો પછી ચિંતા કરી. બીજાના શરીરનું કેમ ટેન્શન આવતું નથી? હા, મમત્વ હોય તો આવે, કુટુંબ પરિવારનો સભ્ય હોય અને તીવ્ર મમત્વ હોય તો ટેન્શન આવે. પણ બાકી ગામના દર્દીઓનું કાંઈ ટેન્શન આવતું? હોસ્પિટલ આખી ભરાયેલી રહી છે, જગ્યા નથી મળતી, એનું ટેન્શન આવે છે. કેમ કે મારે શું, એમાં શું છે, મારે શું, એમ આ શરીરમાં કાંઈ થાય તો મારે શું, શું. ગુરુદેવ તો વ્યાખ્યાન કોઈ વાર એવી રીતે કરતા, બહુ અસરકારક વ્યાખ્યાન તમે. આ શરીર છે માટીનો પિંડ છે, માટી છે, આ ધૂળ છે. શું કહેતા? આ માટી છે, આ ધૂળનું ડીંગલું છે. અંદરમાં ચૈતન્ય કોક જુદો બિરાજે છે. બોલતા પણ આમ ભીન ભીન પડીને બોલે ને, એટલે એનો ટોન જુદો હોય આખો. શું? એવું એને પરપણું પારકાપણું ન આવે તો ઉપાધિ આવ્યા વિના ટેન્શન આવે રે નહીં. સાતા સાથે શુભ પરિણામ મંદ કસાય સંબંધ કરે છે, અસાતા સાથે અશુભ પરિણામ આકુલતાના પરિણામ સંબંધ કરે છે. અસાતાની પર્યાય અસાતામાં છે, આત્મા આત્મામાં છે. બે વચ્ચે સંબંધ ક્યાંથી થયો? કે શુભાશુભ પરિણામથી સંબંધ થયો. તો કે એને વચ્ચેથી કાપો. એ જે સંબંધ કરનાર વચ્ચે છે એ વચલી કડીને કાપી નાખો. બસ પણ હવે જો ભિન્ન પડે તો આકુલતાનું જ્ઞાન થાય, અને નહીતર અભિન્નતામાં તો એને કઈ જ્ઞાન થાય છે એ ખબર નથી. જ્ઞાન થતું હોય તો એને જ્ઞાન થાય છે એ ખબર નથી, એ તન્મય થઈ જાય છે. હા, જ્ઞાની એમ કે છે, જો ભાઈ તને તો જ્ઞાન થાય છે સિવાય કઈ થતું નથી, તારામાં કઈ આવતું નથી, તારામાં કઈ પ્રવેશતું નથી, જ્ઞાન સિવાય તને કઈ થતું નથી. એ જ્ઞાની જાણે છે ને, જ્ઞાની કે છે, પણ એને તો ડૂબી જાય છે એ બિચારો, તો દુઃખમાં આકુલતામાં ડૂબી જાય છે, એને ખબર નથી. એવા શુભાશુભ ભાવ પ્રત્યે ઉદાસીન થઈને, ઉપેક્ષિત થઈને, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જ્ઞાન દર્શનમય ખરે. સ્વરૂપ મર્યાદા એટલે પોતાના જ્ઞાન દર્શનમય સ્વભાવમાં રહેલો તે આત્મા છે, એ મર્યાદાનું ઉલ્લંઘન કરી શકતો નથી, દેહાદિથી ભિન્ન છે. તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, એ બીજી વાત લીધી હવે, કે એ આત્મામાં એક ચલાયમાન અંગ છે, સમયે સમયે ઉપજે વીણશે, સમયે સમયે ઉત્પન્ન ઉત્પાદવે થયા કરે છે. ગમે તે પર્યાય, કોઈ પણ પર્યાય, શુદ્ધ પર્યાય, અશુદ્ધ પર્યાય, પણ એ શુદ્ધ શુદ્ધનો ભેદ જ નથી પાડવો. એ ચલપણું છે, ચલિતપણું છે, શું તેનો પણ આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને, અહીંયા સન્માર્ગ લીધો, શું એનો એનો અત્યંત વિયોગ લીધો, વિયોગ ન લીધો પણ એનું દુર્લક્ષ કરી નાખે, એકદમ એનું દુર્લક્ષ કરી નાખે. મારા પરિણામ કેવા થાય છે એ પરિણામને જોવાનું બંધ કરે એમ કે છે. શું અંદરમાં તારો ભગવાન જોવા જેવો છે એમ કે છે. અદભુત થી અદભુત જે સ્વરૂપ છે એ આત્માનું છે, એને જુઓ અને પરિણામને ન જુઓ એમ કે છે. કેમ કે એ ચલિત પરિણામ છે, ચલિત અંગ છે. બધા જ્ઞાનીઓની શૈલી મૂળમાં તો એક જ છે ને. સોગાનીજી કયો કે કોઈ પણ કયો, એ જ્ઞાની કહે છે તે સર્વજ્ઞાની કહે છે, સર્વજ્ઞાની કહે છે પ્રત્યેક જ્ઞાની કહે છે, એનું નામ જ સર્વજ્ઞાની કહે છે. મને આ જ્ઞાનીની વાત ફાવે છે અને મને આ જ્ઞાનીની વાત ફાવતી નથી. તો કે તને એકની નથી ફાવતી એનો અર્થ કે તને કોઈની ફાવતી નથી. ના ના, પણ આ જ્ઞાનીની તો ફાવે છે, ખોટી વાત છે, એ વાત તારી સાચી નથી. કેમ કે બધાનો સૂર, બધાનો ધ્વનિ, બધાનો આશય, બધાનું તત્વ એક જ છે, પછી ફાવવા નહીં ફાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને બધામાં ચૈતન્યની શાંતિનો પડઘો છે, બધાની વાણીમાં, બધા જ્ઞાનીની વાણીમાં આત્માની શાંતિનો પડઘો પડે છે. જેને આત્માની શાંતિ રૂચે છે એને એનો પડઘો ન ગમે એમ બને નહીં. કેમ કે એમાં એ વાણી સામે જોતો નથી, પણ એનો એનો જે વાચ્ય છે ત્યાં સુધી એને પહોંચવાનું એ વાણી નિમિત્ત થાય છે. માટે વાચ્ય સુધી પહોંચવામાં નિમિત્ત થાય, વાચ્યને તો નમસ્કાર કરે પણ વાચ્યના નિમિત્તને પણ નમસ્કાર કરવામાં આવે છે. વાણી પૂજ્ય કીધી છે કે નહીં, ભગવાનની જીનવાણીને પૂજનીય કીધી છે કે નહીં. રાજમલજીએ બીજા કળશમાં પ્રશ્ન ઉઠાવ્યો કે પહેલા કળશમાં તો આપણે એમ કહ્યું કે છ દ્રવ્ય છે એ જાણવા યોગ્ય નથી, કેમ કે એને જાણનારને સુખ નથી, એને જણાનારને પણ સુખ નથી, એને જાણનારને સુખ નથી. જો એને જાણનારને સુખ નથી એમ લીધું, છ દ્રવ્યને જાણનારને સુખ નથી અને એ છ દ્રવ્યમાં પોતાનું સુખ નથી. પછી અહીં બીજા કળશમાં વાણીને હું કરવા પૂજ્ય કહો છો, કેમ કે પોતે જ પૂજ્ય છે પોતાનો, બીજું તો કોઈ પોતાનો પૂજ્ય નથી. તો કે સર્વજ્ઞ અનુસારીણી છે ને વાણી, પણ આ સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને ઉત્પન્ન થયેલી વાણી છે, એ સર્વજ્ઞ સ્વભાવ અનુસારીણી વાણી હોવાથી એ પણ વ્યવહારે પૂજ્ય છે. અપેક્ષા એમાં વ્યવહારની છે, ઉપરમાં તો વ્યવહારની જ અપેક્ષા લાગે, પણ એ પણ પૂજ્ય છે, વ્યવહારે અપૂજ્ય નથી, વ્યવહારે પૂજ્ય છે. ક્યારેક ક્યારેક જ્ઞાનીઓ જ્ઞાની માટે સજ્જન શબ્દ વાપરે છે, વલણ શ્રીના વચના મૃતમાં આવે છે. ગુરુદેવ મળ્યા, સજ્જન નો સાથ મળ્યો એમ કરીને લીખે છે. પછી પદ છે આપણે, આપણા જે ભક્તિના પદ છે એમાં પ્રભુજી મન મંદિરમાં આવ્યા, એમાં સજ્જન સબ મળી જાઓ એમ કરીને આવે છે. એનો અર્થ શું છે? લોકોત્તર સજ્જનતાનો સવાલ નથી, લૌકિક સજ્જનતાનો સવાલ નથી, લોકોત્તર સજ્જનતા એ છે. શું સતજન કયો કે સંતજન કયો, પછી એકાર છે. એટલે સત સ્વરૂપને દર્શાવનારી વાણીને પણ વંદન કરવામાં આવે છે. માંગલિકનો કલક્ષણ છે ને, એટલે આચાર્ય મહારાજ પોતે પણ એ જીનવાણીને નમસ્કાર કરે છે. કે જે આત્મામાં ચળ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને, એટલે એનું અવલંબન બિલકુલ છોડી દઈને, શું જરા પણ એનું અવલંબન નહીં રાખીને, બિલકુલ એનો આશ્રય છોડીને એવો સન્માર્ગ ગ્રહણ કરીને પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ રૂપ પ્રકાશમય તે આત્મા કેવો છે? આત્મા પરમ શુદ્ધ છે, જેમાં કોઈ ભેળસેળ નથી. ચૈતન્ય સ્વભાવ, એકલો ચૈતન્ય સ્વભાવ પ્રકાશમય છે. શું? જેમ દીવો પ્રકાશે છે એમ આત્મા પોતાના સ્વરૂપને પ્રકાશે છે. એવો જે પ્રકાશમય આત્મા છે, સ્વસંવેદનમય આત્મા છે, તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. કર્મના ઉદયમાં જોડાય ત્યારે એના પરિણામમાં મલિનતા કલંકની ઉત્પત્તિ થાય છે, મેલાપણું થાય છે ઉત્પન્ન. તેથી ઉપરામ થવું, તેનાથી શાંત થવું, ઉપરામ થવું એટલે વિરામ પામવો, એ આકુલતાનું ને થાક લાગવાનું કારણ છે. તેનાથી ઉપરામ થઈને એટલે પાછો વળી જઈને, શું એનાથી પાછો વળી જઈને જેમ ઉપશમિત થવાય, જેમ અંતર્મુખ થવાય, ઉપશમિત થવું એટલે અહીંયા જેમ અંતર્મુખ થવાય તે ઉપયોગમાં, શું તેવી સાવધાનીમાં, તેવા પ્રયત્નમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, તે સ્વરૂપના આશરે અચળ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામ રૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. જે વિભાવમાં સહજતા થઈ ગઈ છે ને, એ આટલા બધા પ્રકારના પરિણામથી એ સહજ થઈ જવા યોગ્ય છે. કેવું સહજ થાય છે મોક્ષ માર્ગમાં, કે અનેક પ્રકારના ઉદયમાં પણ એ સહજ પરિણામ ધારા છૂટતી નથી. ગમે તેટલા ચારિત્રના ઝંઝાવાટ ઊભા થાય તો પણ એ પરિણામ ધારા છૂટતી નથી, એવી ને એવી અંદરમાં ધારા ચાલુ રહે છે, ફેર પડતો નથી એમાં કઈ ફેર પડતો નથી. એક પેરેગ્રાફમાં આખી વિધિ લઈ લીધી છે, બહુ સરસ લીધું છે. આખા ગ્રંથમાં આવો પેરેગ્રાફ ક્યાંય નથી આવ્યો, વિધિ વિષયક આવો પેરેગ્રાફ ક્યાંય નથી આવ્યો. બહુ સરસ સુંદર લઈ લીધી છે. આખો પરમાગમ આવી જાય છે. સમયસાર આદિ આખો, સમયસાર નિયમ સાર આદિ અધ્યાત્મ નું પરમાગમ આખું આવી જાય છે. તો વિધિમાં શું બાકી રહે? અને અનુભવીને જે વિધિ કહે તે અનુભવવાણીમાં શું બાકી રહે? પોતે બહુ સમર્થ છે. જે વાત વ્યક્ત કરવી છે એ વ્યક્ત કરવામાં પણ પોતે ઘણા સમર્થ છે. કહેવું એક વાત છે, લખવું બીજી વાત છે. કહેવું સહેલું છે, લખવું એટલું સહેલું નથી. આ તો લખાણમાં મૂકી દીધું છે, દસ્તાવેજ કરીને ગયા છે. આ વિધિ છે સ્વરૂપ પ્રાપ્તિ ની, આ વિધિ છે ચૈત્ર વત્સાથી. બરાબર એક વર્ષ બાકી રહ્યું છે, 1957 ના ચૈત્ર વદ પાંચમે દેહ છોડ્યો છે. આ ચૈત્ર વદ ચોથે, 56 ના ચૈત્ર વદ ચોથે આ કાગળ લખ્યો છે. નસીબદાર છે જેને લખ્યો છે, એને નસીબદાર છે. આ ઈડર પાણી નું ગામડું છે, હનુમાળી દાસ ધર્મપુર આવ્યા છે ને, તબિયત બગડી છે અને મહિનો દાડો ધર્મપુર માં રહ્યા છે. મુમુક્ષુ જે મુમુક્ષુ છે એને ત્યાં રહે છે. ભગવાન દાસ રણછોડ દાસ એમના દેવાય છે. ભગવાન દાસ એમના જમાય છે, જવલબેન ના પતિ રણછોડ દાસભાઈ ત્યાં ગવર્મેન્ટ ના એન્જિનિયર છે. ગવર્મેન્ટ ના ડિપાર્ટમેન્ટ માં એન્જિનિયર તરીકે સર્વિસ કરે છે. ત્યાં એની ધર્મપુર માં બદલી થયેલી છે. આ ધર્મપુર એમને ત્યાં એક મહિનો રોકાણા છે. એ વખતે આ ભગવાન દાસ ને જીવ્યા છે. ત્યાર પછી આ સંબંધ કર્યો છે એમને. એમને એક પુસ્તક બહાર પાડ્યું છે એમાં એ લોકોએ બીજા લખ્યું છે કે ધર્મપુર આવેલા 33મા વર્ષે ત્યારે એક મહિનો રોકાણા હતા. ત્યાં પરિચય થયો, એ કુટુંબ સાથે સારો પરિચય રહ્યો. હવાફેર માટે રોકાણા હતા, તબિયત નહીં સામે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. સર્વ મહાત્માઓએ, મહાપુરુષોએ આ રીતે જ મોક્ષ માર્ગ ચિંધ્યો છે. આ જ રીતે મોક્ષ માર્ગ દર્શાવ્યો છે. આવો જ ઉપદેશ કર્યો છે તીર્થંકરની વાણીમાં પણ, આ ઉપદેશ આવ્યો છે આચાર્યોની વાણીમાં, ગણધર આદિની વાણીમાં પણ આ જ ઉપદેશ આવ્યો છે.
જય મિત્રાભિરમા, જય ધર્મનો, જય હો જય હો.